તારીખ 16/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 430 અને 431 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 372
સ્વવિકલ્પ દશામાં આવે છે, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડતો નથી. તે તો સહજ જણાય છે, ભેદનું જ્ઞાન છે જે થઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નથી પાડતો, તેના વેદનમાં એટલે વેદનના કાળમાં એ દ્રવ ગુણ પર્યાયના ભેદોનું જ્ઞાન સહજ આવી જાય છે. ભેદ પાડવા બેસતો નથી, પાડતો નથી, પણ એ જ્ઞાન છે જે આવી જાય છે. આમ જોઈએ તો પ્રેક્ટિકલી વિચાર કરીએ તો બધા જીવોને પર્યાયનો અનુભવ છે, પરિચય છે. એટલે પર્યાય નથી જાણતો એવું કાંઈ નથી, બધા એના પોતાના પર્યાયનો જ અનુભવ છે. અનેક પ્રકારના વિચાર, અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના પરિણામો, એ બધું પરિણામોમાં ચાલે છે. ત્યાં જાણવું છે, પર્યાયમાં જાણવું છે, એટલે પર્યાયના વિષયથી અજાણ્યો નથી. અજાણ્યો શેનાથી છે? કે પોતાના ત્રિકાળી મૂળ સ્વરૂપથી અજાણ્યો છે. જીવ અનાદિથી અજાણ્યો છે, જે સ્વરૂપ સમજ્યા વિના પોતાના મૂળ સ્વરૂપથી અજાણ્યો છે. સ્વાનુભવ કાળે એ સ્વરૂપનું જ્ઞાન થાય છે પ્રત્યક્ષપણે, ને પર્યાયનું તો હતું જ તે. પછી ભેદ પાડવાની જરૂર ક્યાં રહી? બંનેનું જ્ઞાન પરમાણ જ્ઞાનમાં નિર્વિકલ્પ ઉપયોગમાં એક સાથે બંનેનું યુગપત જ્ઞાન થઈ ગયું. ને ભેદો ન પાડવા છતાં ભેદોનું જ્ઞાન થઈ જાય કે ન થઈ જાય? કે થઈ જાય. કેમકે એક વિષય તો પરિચિત હતો, બીજો અપરિચિત વિષય અનુભવમાં આવ્યો, જ્ઞાનમાં આવ્યો, ને બંનેનું જ્ઞાન થઈ ગયું કે ન થઈ ગયું? બસ હા, એ તો છે, પણ ત્યાં ઉપયોગ નથી એનો. ઉપયોગ નથી એનું, જ્ઞાન છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી. જેમ પરપ્રકાશકપણામાં પરના અભાવનું જ્ઞાન છે પણ એવો ઉપયોગ નથી. ઘણા એમ કે છે કે નિર્વિકલ્પ ઉપયોગ વખતે એકલો સ્વપ્રકાશક આત્મા હોય, તો એવું નથી એકાંતે. હા, ઉપયોગાત્મક પણ એકલું સ્વપ્રકાશક પણ છે, પણ જ્ઞાન સ્વપ્રકાશક બંને ત્યાં એમ છે. આખું જ્ઞાન કેમ કે સ્વરૂપ જ્ઞાન થયું, એ સ્વરૂપમાં પરનો અને રાગનો અભાવ હતો એવું જ્ઞાન થયું છે. અસ્થિનું જ્ઞાન નાસ્તિપૂર્વક જ થયું છે ને, તો નાસ્તિનું જ્ઞાન આવ્યું કે ન આવ્યું? એમાં નાસ્તિનું નાસ્તિપણે પણાનું જ્ઞાન તો આવ્યું કે ન આવ્યું? એ પર પ્રકાશકપણું થઈ ગયું, ત્યાં ઉપયોગ નથી હોતો એવો. એવી જ રીતે દ્રવગુણ પર્યાય છે, એનો ઉપયોગ નથી પણ એનું જ્ઞાન છે એમ છે. આ તો નીચેથી લઈએ તો સમજવા માટે કે દરેક જીવને પર્યાયનો પરિચય છે. પર્યાયના ઉત્પાદવીને જાણે છે કે આ મારો વિચાર બદલાણો, મારો ભાવ બદલાણો, મારો રાગ બદલાણો. અજાણ્યો શેનો હતો? ત્રિકાળી સ્વરૂપથી અજાણ્યો હતો. જ્યાં સ્વરૂપનું જ્ઞાન થયું તો બીજું બીજા પડખાનું જ્ઞાન થઈ ગયું, થઈ ગયું ને? તો પછી એને બંનેનું જ્ઞાન થઈ ગયું કે ન થઈ ગયું? કે થઈ ગયું. એકનું હતું ને બીજાનું થયું, એ બેયનું થઈ ગયું. પૂરું જ્ઞાન કંઈ ચાલ્યું નથી ગયું, તેમ વિકલ્પ કરવાની જરૂર નથી. એટલે એ પણ 429-30 એ વિષય ઉપર સ્પષ્ટીકરણ છે. જ્ઞાનીને સ્વવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે તો તેમાં તેને કર્તૃત્વ નથી હોતું, પ્રશ્ન ઉઠાવ્યો છે. વિચારણા ચાલે છે એમને, સ્વવિકલ્પ દશામાં તો ઈચ્છા પણ કરે છે, ઉદય અનુસાર ઈચ્છા પણ જ્ઞાનીને ઉત્પન્ન થાય. શાસ્ત્રો વાંચું ઈચ્છા થઈ, ધ્યાનમાં બેસું ઈચ્છા થઈ, મંદિર જાઉં ઈચ્છા થઈ, પૂજા કરું એમ ઈચ્છા થઈ, દુકાને જાઉં ઈચ્છા થઈ, ખાવા બેસું જમવાની ઈચ્છા થઈ, પાણી પીવાની ઈચ્છા થઈ, ખાલી તત્વની વિચારણા ચાલે છે એવું નથી, તો પણ કર્તૃત્વ નથી. તો વિચારણામાં તો કર્તૃત્વનો સવાલ જ નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે એમ બતાવે છે. જ્ઞાની ભિન્ન કેવી રીતે રહે છે એ ખબર નથી. ભિન્ન પણ રહે અને કર્તૃત્વ રહે એમ બને નહીં. કેમ કે કર્તા કર્મ એક પદાર્થમાં હોય, બે જુદા જુદા પદાર્થમાં કર્તા કર્મ પણ ન હોય. ભિન્ન રહે અને કરતા પણ કેવી રીતે આવે? જ્યાં પોતાની હાજરી જ નથી, ઉપસ્થિતિ નથી, અસ્તિત્વ નથી, ત્યાં કરવા પણ કેવી રીતે આવે? એને તો રાગની સાથે એકત્વ છે ને, એટલે રાગને હું કરું છું એમ એને લાગે છે, ભાસે છે. ત્યાં પણ એનું જ્ઞાન તો રાગને કરતું નથી, પણ એને ભ્રાંતિથી એમ લાગે છે કે હું જ કરું છું, એટલે જ્ઞાન જ કરે છે. જાણ્યું તો રાગ થયો, ન જાણ્યું તો રાગ ન થતો. એમ કારણ કાર્યને જોડી દેશે, એવી રીતે ભૂલ થાય છે. જે ભિન્નતાનો અનુભવ થવો જોઈએ ને, એની કેળવણી દશાની દશા કેળવી જ નથી, એ દશા કેળવવી પડે છે. મુમુક્ષુતા આરોહણ ક્રમપૂર્વક એ દશાને કેળવી કેળવીને ઠેઠ વિજ્ઞાન સુધી લઈ જાય ત્યારે ભિન્નતા થાય છે. એટલે ગુરુદેવ કહ્યું છે પરમાગમ સારમાં એક જગ્યાએ કે ઘણા ગઢ ઓળંગવાના છે. આમાં શું કીધું? ઘણા ગઢ ઓળંગવાના છે. એમ નથી કે શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને સમજે એટલે બધું થઈ જાય કામ, એવું નથી. ઘણા ગઢ ઓળંગવાના છે પછી ત્યાં સુધી પહોંચે છે. સમાધાન: કોઈ વિચાર કરવાનો અભિપ્રાય તેને છે નહીં. બહુ સરસ જવાબ આપ્યો છે. જ્ઞાનીને વિચારણા ચાલે છે પણ વિચારણા કરવાનો અભિપ્રાય નથી. વિકલ્પ થાય છે પણ વિકલ્પ કરવાનો અભિપ્રાય નથી. સીધો જવાબ અભિપ્રાય પ્રધાનતાથી આપ્યો છે. કોઈ વિચાર કરવાનો અભિપ્રાય છે નહીં, તેને તો જ્ઞાયકની નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છે તેની દ્રઢ શ્રદ્ધા છે. દ્રઢ શ્રદ્ધા છે એટલે તે મય હું છું. નિર્વિકલ્પ સ્વરૂપ છું એવું નિર્વિકલ્પ શ્રદ્ધાન છે, અભેદ શ્રદ્ધાન છે. નિર્વિકલ્પ શ્રદ્ધાન છે એટલે અભેદ શ્રદ્ધાન છે. એ શ્રદ્ધાન હોવા છતાં જો કે તેને શ્રુતના વિચારો આવે છે, એટલે શાસ્ત્ર સંબંધી પણ વિચારણા ચાલે છે, વાંચ્યું હોય સાંભળ્યું હોય વિચાર્યું હોય એની વિચારણા ચાલે છે, તથા ગૃહસ્થાશ્રમમાં છે તેથી તેને લગતા વિચારો પણ હોય છે. નાની છે એટલે બસ એને કાંઈ ન હોય, એટલું શાસ્ત્રનું જ હોય, બીજું કાંઈ હોય જ નહીં એમ નથી. જે જ્ઞાની જે પૂર્વકર્મના ઉદયમાં હોય એને તે પ્રકાર બધો ઉદયમાં હોય છે. તિર્યંચ ગતિમાં જ્ઞાની થાય તો તિર્યંચને યોગ્ય એના ઉદયો હોય, નરક ગતિમાં જ્ઞાની થાય તો નરકને યોગ્ય એના ઉદયો હોય. ઇન્દ્ર હોય દેવલોકમાં હોય તો એને યોગ્ય એના ઉદયો હોય, બધા મનુષ્યને મનુષ્યને યોગ્ય ઉદયો હોય. એ ઉદય અનુસાર પણ પરિણામો હોય છે, વિચારો હોય છે એટલે પરિણામો હોય છે. ઉદય ભાવ છે ને, હજી ઉદય ભાવ છે, બુદ્ધિપૂર્વકનો ઉદય ભાવ છઠ્ઠા ગુણસ્થાન સુધી છે અને અબુદ્ધિપૂર્વકનો તો દસમા ગુણસ્થાન સુધી છે. પછી ચારિત્ર પૂરું થઈ જાય છે, અગિયારમે ઉપશમ થઈ જાય છે, બારમે ક્ષાયિક પૂરું થઈ જાય છે, પછી ત્યાંથી કોઈ અબુદ્ધિપૂર્વકનો પણ પ્રકાર નથી. કેમ કે તે કાંઈ મુનિ તો થયો નથી, ને મુનિ હોય તો મુનિને યોગ્ય ઉદયના પરિણામો હોય છે. પંચમહાવ્રત સમિતિ ગુપ્તના પાલનના વિકલ્પોનો વિચારો હોય છે. બાહ્ય અને અભ્યંતર સર્વસંગ પરિત્યાગી થયો નથી, તેને શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું હોવાથી કોઈ સૂક્ષ્મ વિકલ્પ કે ઊંચામાં ઊંચો શુભ વિકલ્પ એ કોઈને ઈચ્છતો નથી. હોય છે પણ અભિપ્રાયમાં એને ઈચ્છે, એની ઈચ્છા નથી. ઈચ્છા છે પણ અભિપ્રાયથી ઈચ્છા નથી. છે ખરો ને, છે એ પ્રત્યક્ષ દેખાય એવી વાત છે, પણ અભિપ્રાય કે નથી. શું તત્વના વિચારનો વિકલ્પનો પણ અભિપ્રાય નથી, કે ઉદય ભાવ કરવાનો પણ અભિપ્રાય નથી. કોઈને ઈચ્છતો નથી. આ રીતે તેને સર્વ પ્રકારે જ્ઞાયકની પરિણતિમાંથી બધું છૂટી ગયું છે. જે જ્ઞાયકની ધારા ચાલે છે, પરિણતિ ચાલે છે, એમાંથી બધું છૂટી ગયું છે. બાહ્ય પરિણમનમાં ઉદય અનુસાર ગુણસ્થાન અનુસાર પરિણામો હોય છે. એવી તેની જ્ઞાયક ધારા છે, એમ કે તો નિર્વિકલ્પ પરિણતિ છે અને આત્માકાર પરિણતિ છે, સ્વરૂપાકાર પરિણતિ છે, સ્વરૂપના ને અવલંબીને ચાલતી ધારા છે, એટલે એમાં કાંઈ નથી. એમાં એકલો આત્મભાવ છે. એ બે ભાગ જુદા પડી ગયા છે પરિણામની અંદર. એક જ્ઞાનધારા આત્મધારા અને એક ઉદય ધારા કર્મધારા. એક ધારાથી નિર્જરા, બીજી ધારાથી અલ્પબંધ, બે ચાલે છે. એવી જ્ઞાયકની ધારા છે, છતાં ગૃહસ્થાશ્રમને લગતા વિચારો તેને હોય છે, પણ પુરુષાર્થની દોરી હાથમાં છે. વિકલ્પો વિચારો ઉદય અનુસાર છે, પણ પુરુષાર્થ સહિત છે, પુરુષાર્થની દોરી હાથમાં છે. એટલે જેમ પતંગની દોરી હાથમાં હોય એવી રીતે પોતાનો કંટ્રોલ છે પરિણામ ઉપર, બેલેન્સ આઉટ નથી થતો. આ એક વિલક્ષણ પ્રકાર છે જ્ઞાન નશાનો. જાગ્રત છે, સ્વરૂપમાં જાગ્રત છે, હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવી જાગૃતિ સતત રહે છે. પરિણામે એથી વિરુદ્ધ જે પરિણમન છે એના ઉપર કંટ્રોલ રહે છે. એ ગમે તેમ ગમે ત્યાં ચાલ્યું જાય પરિણમન, એવું નથી થતો. પુરુષાર્થની દોરી હાથમાં છે, કોઈ જાતના વિચારો મર્યાદા બહાર, નાયકની મર્યાદા છોડીને આવતા નથી. મર્યાદા બહાર એટલે શું? કે હું નાયક છું એમ છૂટીને, ભૂલીને, ચૂકીને આવતા નથી. એ ચાલુ રહે છે. એ પહેલાની દશામાં જીવ ઉદયમાં જાગ્રત છે. જ્ઞાન દશા થતા સ્વરૂપમાં જાગ્રત છે, અને એ પહેલા જીવ ઉદયમાં જાગ્રત છે. કેવી રીતે? અત્યારે મનુષ્યનો ઉદય છે ને, તો મનુષ્યને કોઈ તિર્યનથી કહી દે તો આવ ગધેડા જેવો છું, તો એને એમ એને એને એમ થઈ જાય ખરું કે આ મને ગધેડો કહેશે, કદાચ હું ગધેડો હઈશ તો એવું થાય ખરું. અને ઘણા માણસો ભેગા થઈને કહે તો આ સભામાં સર્વાનુમતે ફલાણા ભાઈને નક્કી કરવામાં આવે છે, તો એને એવો અનુભવ થઈ જાય ખરો? આટલા બધા કહે છે માટે હું કઈ ગધેડો રહીશ તો એવું થાય ખરું? એને કેમ ન થાય? એ મનુષ્ય છું એમાં એની જાગૃતિ છે, સાવધાની છે, એનું એને ભાન છે. એ ભાન છૂટતું નથી. એવી જ રીતે જ્ઞાની કોઈ પણ ઉદયમાં હોય તો પણ હું જ્ઞાયક છું, હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપે આત્મા છું, એ ભાન છૂટતું નથી. એ ભાન હોવાને લીધે જે પરિણામ વિરુદ્ધ જાય છે એ મર્યાદિત થઈ જાય છે, એનું નામ મર્યાદા. એ મર્યાદિત થઈ જાય છે, એનો રસ પણ મર્યાદિત થઈ જાય છે, એની ગતિ પણ મર્યાદિત થઈ જાય છે, બંને એની સ્થિતિ પણ મર્યાદિત થઈ જાય છે. કોઈ જાતના વિચારો મર્યાદા બહાર, એટલે જ્ઞાયકની મર્યાદા છોડીને આવતા નથી. અનંત અનુબંધ થાય એવી જાતના કોઈ વિચારો અથવા કોઈ ભાવો આવતા નથી, જેનાથી અનંત અનુબંધ થાય. એનું કારણ શું? કે વિપર્યાસ અભિપ્રાયનો કોઈ નથી રહ્યો, અથવા તો અભિપ્રાયમાં એ પણ વિપર્યાસ રહે તો જ્ઞાન દશા ઉત્પન્ન ન થાય. મુમુક્ષુતાનો જે ક્રમ છે એમાં શરૂઆતથી તે અભિપ્રાય, વિપરીત અભિપ્રાયો તોડતો જાય, વિપરીત અભિપ્રાયોને નબળો પાડતો જાય, કેટલાકને તોડતો જાય, કેટલાકને નબળા પાડે, અને જ્યાં ભાવભાષણ થયું ત્યાં કોઈ વિપરીત અભિપ્રાય નથી રહેતો, એક પણ વિપરીત અભિપ્રાય નથી રહેતો. એ પરિણમનની અંદર કાક સાથેનું એકત્વ રહી જાય છે. પણ હું સર્વથા ભિન્ન છું અથવા કેવળ સિદ્ધ પદ સ્વરૂપ છું એ વાત પ્રત્યક્ષ થઈ ગઈ છે. એટલે રાગનું એકત્વ છે એ સૂક્ષ્મપણે અંદરમાં રહી ગયું છે, એ ભેદજ્ઞાનની પ્રક્રિયાને માગે છે, એ ભેદજ્ઞાનની પ્રક્રિયા કરતાં કરતાં છોડશે. રાગથી ભિન્ન જ્ઞાનમય છું એ પ્રકારનું ભેદજ્ઞાન ચાલે છે, ભાવભાષણ પછી સતત ચાલે છે, અને એ સતત ચાલવાથી નિર્વિકલ્પ સ્વરૂપ ઉપરની પકડ વધતી જાય છે. એકવાર એવી જોરદાર પકડ આવે છે પુરુષાર્થથી કે વિકલ્પની ઉત્પત્તિ બંધ થાય છે, ત્યારે એનું એકત્વ તૂટી જાય છે. જ્યાં સુધી વિકલ્પ ચાલુ રહે છે ત્યાં સુધી એનું એકત્વ છે. વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય ત્યારે જ એનું એકત્વ તૂટે છે. એવો એક જ પ્રકાર બાકી રહે છે. બાકી બધા વિપરીત અભિપ્રાયો ભાવભાષણ વખતે ખલાસ થાય છે. આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ સંયોગમાં બધા અભિપ્રાયો ખલાસ થાય છે, એકત્વ રહી જાય છે. એ અનુભવ વખતે છૂટે છે બસ. પણ એટલો એ વિપર્યાસ છે ત્યાં સુધી અનુભવ નથી થતો. વિપર્યાસ બધા જ મટી જાય છે. એટલે અનંત અનુબંધ ક્યારે થાય? અનંત અનુબંધ થાય એવી જાતના કોઈ વિચારો આવતા નથી. પણ અનંત અનુબંધ થાય ક્યારે? અભિપ્રાય સહિત હોય તો જ થાય, નહીતર ન થાય. અભિપ્રાયનો ટેકો મળે ત્યાં સુધી અનંત અનંતાનુબંધી છે. અભિપ્રાય ગયા પછી અનંતાનુબંધી નથી. સમ્યક સન્મુક્તામાં નહીવત છે. જે છે એ એકત્વ બુદ્ધિને હિસાબે નહીવત છે. અનુભવ વખતે, નિર્વિકલ્પ અનુભવ વખતે. જ્યાં સુધી વિકલ્પ ચાલુ રહે ત્યાં સુધી વિકલ્પનો એકત્વ મટતું નથી. પછી અનુભવ થયા પછી વિકલ્પ આવે તો એનું એકત્વ નથી રહેતો પછી. કેમ કે એકવાર એની સાંકળ તૂટી ગઈ, કડી તૂટી ગઈ, એટલે વિકલ્પનું બંધન તૂટી ગયું. આખી સાંકળની એક કડી તૂટે એટલે આખી સાંકળનું બંધન છૂટી જાય. એમ કડી તોડી નાખે. નિર્વિકલ્પ ઉપયોગમાં વિકલ્પની શૃંખલા હતી, શૃંખલા એટલે સાંકળ, એની કડી તૂટી ગઈ. પછી વિકલ્પનું બંધન નથી. વિકલ્પ છે પણ વિકલ્પનું બંધન નથી. સંયોગ છે પણ સંયોગનો પ્રતિબંધ નથી. કાર્ય કરે છે પણ કર્તાપણું નથી. કાર્યનું ફળ ભોગવે છે પણ ભોગતાપણું નથી. ભોગતાપણું નહીં હોવાથી આધાર સુખ બુદ્ધિ નથી. અને સ્વરૂપનું અવલંબન હોવાથી આધાર બુદ્ધિ નથી. સ્વરૂપનું અવલંબન હોવાથી આધાર બુદ્ધિ નથી. કેમ કે અવલંબન જ ફરી ગયું. તો પરનું અવલંબન લે છે. અનંત અનુબંધ થાય એવી જાતના કોઈ વિચારો આવતા નથી. તેને પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની રૂપે જ અસ્થિરતાને લગતા વિચારો હોય છે. એની મર્યાદા એટલે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની. પ્રત્યાખ્યાન કોઈ ન પણ કર્યું હોય, કોઈ પણ એક પણ પ્રત્યાખ્યાન ન લીધું હોય, એ બનવા જ છે. શાયિક સમ્યક દ્રષ્ટિ હોય. એ પત્રમાં આવે છે, કૃપાળુદેવના પત્રમાં, કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય અને નવકાર મંત્ર બોલવાનો પણ એને નિયમ ન લીધો હોય. કે રોજ 24 કલાકમાં એકવાર મારે નવકાર મંત્રનું સ્મરણ તો કરવાનું જ, એવો પણ નિયમ ન લીધો. એટલે એક પણ નિયમ ન લીધો હોય. નહીં વ્રત, નહીં પછકાણ, નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ ન. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણાંગ જોઈ લ્યો. ઠાણાંગ સૂત્રમાં શ્રેણીક રાજાનું ચરિત્ર છે, એમાં એ વાત છે. તીર્થંકર થશે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. તિર્યન છો તો વ્રત નિયમ પચકાણ કેવી રીતે હોય? નારકીમાં કેવી રીતે હોય? હોય જ નહીં. ક્યાં છે અત્યારે? તો જે કાંઈ ભાવો છે, અસ્થિરતાને લગતા વિચારો છે, એમાં પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન વર્ણે છે એનો ઉદય. અશુભમાંથી બચવા તે શુભ ભાવમાં આવે છે, તો વિવેક છે. અશુભથી બચવાનો ભાવ આવે છે, વિકલ્પ આવે છે. પણ નાયકની ધારા તેને વર્તતી હોય છે. શુભ હોય કે અશુભ હોય, નાયકની ધારા તો વર્તે છે. એટલે નાયકની ધારા વર્તે છે એનો અર્થ શું છે કે એ ધારાથી એ ભિન્ન રહે છે પોતે. વિચારણા ચાલે કે ઉદય ભાવ આવે, પણ એમાં લુખાશ હોય છે, એમાં રસ હોતો નથી. અભિપ્રાય વિરુદ્ધતાને કારણે એનો નિષેધ પણ હોય છે, એ પણ હોય છે. પણ નિષેધ વિકલ્પાત્મક જ હોય એવું કાંઈ નથી, એનો નકાર છે. કોઈ વાર વિકલ્પાત્મક હોય છે, કોઈ વાર નિર્વિકલ્પણે હોય છે. એટલે અનંત અનુબંધ થાય એ પ્રકાર નથી, અથવા કર્તૃત્વ પણ એમાં નથી. વિકલ્પ થાય છે, હું કરું છું એમ અનુભવ થતો નથી. પછી તત્વ વિચારણાનો વિકલ્પ હોય કે ઉદય ભાવનો વિકલ્પ હોય. હમણાં આપણે 26મા વર્ષમાં આવી ગયો કે ઉદયનો બહુ જ ભીડો છે, પોણા બે વર્ષથી નિવૃત્તિ બિલકુલ લેવાણી નથી. પણ આત્મા જાણે એમાં કાંઈ કરતો નથી. શું લખ્યું પાછું? આત્મા જાણે એમાં કાંઈ કરતો નથી. એટલે એટલા વેપારના સતત કામ કરતા માથું ધડ ઉપર ન રહીએ એવા ઉદયો આવે તો પણ કે આત્મા એમાં કાંઈ કરતો નથી. કેમ કે આત્મા કરે છે, હું કરું છું એવો અનુભવ ત્યાં નથી. અનુભવ શું છે પર બધો આધાર છે. મોક્ષ માર્ગ સ્વાનુભૂતિ પ્રધાન છે. મોક્ષ માર્ગ છે એ સ્વાનુભૂતિ પ્રધાન છે. તો અનુભવ છે એ સ્વરૂપનો અનુભવ સતત છે ત્યાં. સ્વરૂપનો અનુભવ મટતો નથી, અને સ્વરૂપમાં બીજો અનુભવ થવાનો કોઈ અવકાશ નથી એવો સ્પષ્ટ અનુભવ છે. સ્વરૂપમાં બીજાનો કોઈનો અનુભવ થવાનો અવકાશ નથી. અનુભૂતિ જે છે, અનુભવની ક્રિયા, અનુભૂતિ એટલે અનુભવની જે ક્રિયા છે એ એકાંતે શુદ્ધ છે. ત્રણેય કાળે એકાંતે શુદ્ધ જ છે. કોઈ જીવને જ્ઞાનાનુભૂતિમાં અન્યની અનુભૂતિ નથી. પણ જ્યાં સુધી મિથ્યાત્વ દશા છે ત્યાં સુધી બીજાનો અનુભવ થાય છે એવો એક ભ્રાંતિગત અનુભવ રહે છે. શરીરનો અનુભવ થાય છે ઠંડી ગરમીમાં, ખાવા પીવામાં સ્વાદનો અનુભવ થાય છે, એમ અનેક પ્રકારે સાતા અસાતામાં પીડાનો અનુભવ થાય છે, અસાતામાં એવા બધા અનુભવના મિથ્યા ભાવો થાય છે. તો પણ એને કોઈને જ્ઞાનના અનુભવમાં કોઈનો અનુભવ થયો હોય એવું બની શકતું જ નથી, અશક્ય છે. એ વિષય ઉપર સમયસારમાં 92, 93, 94, 95 ચાર ગાથા ચાલી છે વિસ્તારથી. કુંદકુંદાચાર્ય એ વિષય ત્યાં હાથમાં લીધો છે. અશક્ય જ છે, અનુભવી શકતો જ નથી ને. સ્વભાવ તો ખેર દ્રવ્યાત્મક છે અથવા શક્તિ રૂપે છે, સામર્થ્ય રૂપે છે, પણ પર્યાયની વાત છે. આ તો અનુભૂતિની જે દશા છે એ 17-18 ગાથામાં પોતે પાયો નાખ્યો છે કે આ બાલ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય એટલે ત્રણેય કાળે નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ બધાને ચાલુ જ છે. સ્વાનુભવના આવરણને મટાડવા માટે આખી મુમુક્ષુની ભૂમિકા છે. અને એ મુમુક્ષુની ભૂમિકામાં અનુભવ જ્ઞાનની જ પ્રધાનતા છે. એ મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્ર જ્ઞાનની પ્રધાનતા નથી. કોઈ રાગની તો પ્રધાનતા નથી કે તમે પૂજા ભક્તિનો આવો રાગ કરો કે દયાદાનનો આવો રાગ કરો કે તમે આવો ત્યાગનો રાગ કરો તો તમને થાય, એ તો સવાલ જ નથી. પણ જ્ઞાનની અંદર પણ શાસ્ત્ર જ્ઞાનની પ્રધાનતા નથી, અનુભવ જ્ઞાનની પ્રધાનતા છે. એટલે મુમુક્ષુની ભૂમિકાના બધા સ્ટેજ ફિલિંગ સ્ટેજ લીધા છે. બાહ્ય જ્ઞાનમાં, વિચાર જ્ઞાનમાં જીવ કેવળ જ્ઞાન સુધીના શુક્લ ધ્યાન સુધીના વિચારો કરી લે છે. મિથ્યાત્મા સમ્યક દર્શન આવું હોય, મુનિ દશા આવી હોય, જ્ઞાની આવા હોય, શુક્લ ધ્યાન આવું હોય, કેવળ જ્ઞાન આવું હોય, પણ પોતાના અનુભવને સમજતો નથી. એટલે પોતે ક્યારે પણ અનુભવના વિષય ઉપર જ્ઞાનને મૂકીને, ઉપયોગને લઈ જઈને અનુભવનો પરિચય નથી કર્યો. અનુભવમાં આવતા ભાવોનો પરિચય નથી કર્યો. એ પરિચયની પ્રેક્ટિસ વધુમાં વધુ અવલોકનના સ્ટેજમાં થાય છે. શરૂઆત તો થઈ જાય છે વેદના આવતા, પણ સારો એવો પરિચય અવલોકનના સ્ટેજમાં થાય છે. પૂર્ણતાના લક્ષ્ય પછી જે પોતાના પરિણામોનું અવલોકન છે એમાં વધુમાં વધુ એનો પરિચય થાય છે. ચર્ચામાં આપણે પરિણામોની ચર્ચા રાખવા પાછળ શું હેતુ છે કે તમે શું અનુભવો છો રોજ, એમાં તે તમારા મોહના અનુભવને તપાસો. રાગની ખબર પડશે, દ્વેષની ખબર પડશે, મોહને પકડવો થોડો અઘરો છે, એ બે કરતા થોડો સૂક્ષ્મ છે. અને મોહ રહી તેવું જે અનુભૂતિવાળું જ્ઞાન છે તો એથી સૂક્ષ્મ છે. અને એ અનુભવમાં તમને આવી રહ્યું છે, ખરેખર તો એનો અનુભવ તમને છે. એ ભ્રાંતિને છેદતા છેદતા, પાતળી પાડતા પાડતા એને છેદી નાખે ત્યારે અનુભૂતિ પકડાય. નાના અનુભૂતિ પકડાય તો આત્માનુભૂતિ થાય, કેમ કે આત્માનુભૂતિ એ જ્ઞાનાનુભૂતિ છે. ખરેખર તો 13મો કળશ છે સમયસારનો કે આત્માનુભૂતિ એ ખરેખર જ્ઞાનાનુભૂતિ છે એમ જાણીને આત્માથી આત્મામાં પ્રવેશ કરવો. આત્માથી આત્મામાં પ્રવેશ કરવાની ચેનલ પણ આ જ છે. અનુભવાંશે બીજ જ્ઞાનની પ્રાપ્તિ. રાત્રે બીજ જ્ઞાનનો વિષય ચાલે છે 3-4 દિવસથી. અનુભવાંશે બીજ જ્ઞાનની પ્રાપ્તિ અને સ્વસંવેદ અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ. વેદનનું મહત્વ કેટલું છે, જ્ઞાનવેદનનું મહત્વ કેટલું છે. જ્ઞાનવેદનના આધારે ભાવભાષણ થાય, બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય, કે જે એક અપૂર્વ આધાર છે. કેવો અપૂર્વ આધાર છે. આગળ વધતા સ્વસંવેદનમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ. જ્યાં સ્વસંવેદન થયું ત્યાં સમ્યક દર્શન થયું, જ્યાં સ્વસંવેદન થયું ત્યાં સ્વરૂપ આચરણ થયું. ચારિત્રમાં શુદ્ધો ઉપયોગ. જ્યાં સ્વસંવેદન થયું ત્યાં અપૂર્વ આનંદની ઉત્પત્તિ થઈ, અપૂર્વ શાંતિની ઉત્પત્તિ થઈ. અથવા એ કાળે અનંત ગુણોની શુદ્ધ પરિણમનના અંશોની ઉત્પત્તિ થઈ. આવું વેદનનું એટલે અનુભવની ક્રિયાનું મહત્વ છે. ઘણા શાસ્ત્રોના અભ્યાસી જીવોમાં પણ વેદનના વિષયનું અજાણપણું જોવામાં આવે છે. સ્વપર પ્રકાશકપણાની ચર્ચામાં પણ જાણવાની મુખ્યતાથી ચર્ચા ચાલે છે. વેદવાની મુખ્યતાથી જો ચર્ચા કરે તો આ વાદવિવાદ ઊભો ન રહે એવો વિષય છે. એનો અર્થ થયો કે જ્ઞાનવેદનના વિષયમાં જો જીવ પોતે સ્પષ્ટ હોય તો એને ક્યાંય ગૂંચવણ થાય એવું નથી, અને નેત્ર ગૂંચવાય એવું છે. નયોના વિકલ્પને ઇન્દ્રજાળ કીધી છે ક્યાંક શાસ્ત્રમાં, કેમ કે જાળમાં કરોડિયો ગૂંચવાય એમ ઘણા માણસો ગૂંચવાઈ જાય છે. પણ જેને વેદનથી ગુણથી વેદનથી ને લક્ષણથી આત્મા અનુભવ્યો, આત્માને જ્ઞાન થયું, એને એ નય જ્ઞાન છે, એ સાધક છે, બાધક નથી. એ નય દ્વારા સાધે છે, આત્માને સાધે છે. નય જ્ઞાન દ્વારા આત્માને આત્મામાં દોરી જાય છે, માટે એનું નામ નહીં પાડ્યું છે નિર્ણય ટુ લીડ, આત્માને આત્મામાં દોરી જવું. ક્યારેક કે લક્ષણથી અને વેદનથી આત્માને જાણ્યો હોય ત્યારે. લક્ષ લક્ષણની ચર્ચામાં પણ અમૃતચંદ્ર આચાર્ય જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત એમ લીધું છે. સ્વસંવેદનથી એની સિદ્ધિ પ્રાપ્તિ છે. જ્ઞાન માત્રની સિદ્ધિ ક્યાંથી થઈ? ભિન્નપણું જાણ્યું, પણ જ્યાં સુધી વેદનથી અનુભવ ન કર્યું ભિન્નપણું ત્યાં સુધી સિદ્ધિ નથી, પ્રાપ્તિ નથી. વેદનના વિષય, વેદનનો વિષય મુખ્ય થવો જોઈએ. જાણવાનો વિષય જોઈએ, વેદનનો વિષય મુખ્ય થાય એ જરૂરી છે. તો બધા ઉકેલ આવે એવું છે, નહીં તો એકે ઉકેલ આવે એવું નથી. એકે વાતનો આ બધા પ્રશ્નો ઉઠાવે છે, શું બતાવે છે કે ભિન્નતા, વેદનથી ભિન્નતા કેવી રીતે રહે છે એ ખબર નથી એટલે વિકલ્પ કરે છે ને, ગ્રસ્થાશ્રમના કાર્યો કરે છે ને, લડાઈ તો ઝઘડો જ છે ને, લડાઈ ઝઘડા કરે છે ને, એટલે એમ કે બધું કરે છે પણ કર્તૃત્વ નથી, વૈદનથી ભિન્ન છે. એ બહુ મોટી વાત છે એ દશાની, અને એનેથી આખો પરિણમન બીજી દિશામાં જાય છે. અહીં સુધી રાખ્યું. તો 29-30 નો આશય જુદો લ્યો, 31 નો આશય જુદો પડો, તો વિષય બદલાય છે. નિર્વિકલ્પ દશામાં નિર્વિકલ્પ સ્વરૂપનો તન્મય ભાવે પરિણમન હોય છે. બૌદ્ધિક વિચારનું ઓળંગી જઈને આ દશાની ઉત્પત્તિ થાય છે, આ દશાની પ્રાપ્તિ થાય છે. અભેદ સ્વરૂપના અવલંબને દ્રવગુણ પર્યાયના ભેદોનું જ્ઞાન થવું, ભેદોનું જ્ઞાન થવું, જ્ઞાન થવું, વેદોનું જ્ઞાન થવું તે સહજ છે. એવું જરૂરી નથી કે વેદોનો અવલંબન લે તો જ તેનું જ્ઞાન થાય. સાધનામાં ભેદોનું જ્ઞાન, અપ્રયોજનભૂત છે. કરતા કર્મ સાથે છે ને, એકત્ર બત્રી સાથે
જય હો દિનવાળી માતનું, જય હો.